කරුණාකර මූලාසනය සඳහා ගරු මන්ත්‍රීවරයෙක්ගේ නම යෝජනා කරනවා.
ගරු අජිත් රාජපක්ෂ මන්ත්‍රීතුමා මූලාසනය සඳහා යෝජනා කරනවා.
ඒ යෝජනාව මම ඉස්සර කරනවා.
දිවාවිවේකයෙන් පසුව විවාදය ආරම්භ කිරීම සඳහා ගරු ප්‍රේමනාත් දොළේවත්ත මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 12ක කාලයක්
තියෙනවා. සුදි රු සභාපතිතුමනි, even though honorable Sumandiran accused us, we are not taking part of the debate. From the beginning I have been listening to his speech, but while I am delivering my speech he is not here. Anyway, the proposed amendment pertaining to the pre-trial conference in the high court refers to fixing a date as expeditiously as possible for the commencement of the day-by-day trial as specified in Section 203 of the Code, and includes considering the making orders relating to any other matters that may be required to be attended to prior to commencement of the trial that may facilitate the conduct of the day-to-day trials. As we are aware, in terms of existing law, the proviso to Section 263 of the Criminal Procedure Code already stipulates that every trial in the High Court with a jury or without jury shall, as far as practicable, be held day to day. The said section leaves it to judicial discretion to determine the practicability of the conducting a day to day trial. As such, the court will be able to take cognize of many factors, including the existing workload in the court of house, the availability of witnesses, the convenience of parties and their respective counsel, the ability of parties to retain counsel, and the availability of the counsel of the accused choice for the given period. In the view that we should be no deviation from the existing provision of Section 263 of the Code of Criminal Procedure, and the question of fixing high court trials on a day-to-day basis should continue to be left to the discretion of the respective judges as envisaged in Section 263 of the Criminal Procedure Code. Conduct of day-to-day trials in high court without leaving the decision in the hands of judges and without taking into account of availability of the counsel and the circumstances of the respective parties will result in many hardships, such as provision will deprive accused, especially those with the limited means, of their right to select the counsel of their choice. So firmly I believe the view consideration should be given to the financial capabilities of parties, including the accused and the aggrieved party, and their capacity of retaining preferred counsel without a difficulty. The view that an accused who does not have sufficient means to retain the services of an attorney, if he so wishes, he can be obtained the services of an attorney provided to him at a state cost, fails to take in account the right a party has to select a counsel of his choice, which is fundamental to the right to a fair trial and is a right which cannot be substituted to compensated by a nomination of a assigned counsel. Presiding Member, we had a long concession, long consideration regarding this matter. So we had a long discussion within the government group, because we know day-to-day trial is a little bit unpractical thing, and also it's a hardship for any accused or any aggrieved party. So therefore, I must thank all the lawyers from the government, Honorable Jayantha Veerasinghe, Honorable Sushil Prem Jayantha, Honorable Madhura, Honorable Amrapiya Darshana Yapa, and also the Prime Minister himself had come to this regarding this situation and settle this matter, as we are implementing a new amendments to this criminal procedure amendment, such as delete the line 11 and substitute the following: conduct a trial as specified. Deleting line 34 and substitute the following line: trial as specified in section. Deleted line 5 and substitute the following: facilitate the conduct of the. Likewise, we have make a change regarding this Criminal Procedure Act. So I believe the Honorable Minister will maintain the as he promised us, and he will change the whatever the necessary amendments to the Criminal Procedure Amendment Act. Visheshayenma me avasthave pehadiliwa kiyanna one me karane api kavurut katha karapu api vigraha karagatta api vivada karapu deyak ape aandupakshe thula pawa ඉතින් මේ සම්බන්ධයෙන් අපේ සියලුම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු ආණ්ඩු පක්ෂය තුල මේ සම්බන්ධයෙන් සාකච්ඡා කළා. This is what we call legislature. This is how we make laws. That's how we debate among our own group. ඉතින් අපි ගරු අමාත්‍යතුමාටත් ස්තුතිවන්ත වෙනවා. අමාත්‍යතුමාට අපි මේ සම්බන්ධයෙන් නිරන්තරයෙන් කියලා. අමාත්‍යතුමා මේ සම්බන්ධයෙන් ඔහුගේ කැමැත්ත ප්‍රකාශ කිරීම සම්බන්ධයෙන් ස්තුතිවන්ත වෙනවා. මොකද සමහර වෙලාවට මේ කාරණය අපි ප්‍රායෝගිකව කිව්වට මේක කරන්න පුළුවන් කියලා. නමුත් බිම යනකොට බිමට ගියාම අපි විශාල වශයෙන් අදාළ නීතිඥවරු අපිට කතා කරලා කිව්ව කාරණ තමයි මේක ප්‍රායෝගික කරන්න බෑ. ඒකට බලපාන හේතු ගණනාවක් තියෙනවා. විශේෂයෙන්ම මේ අපරාධ යුක්ති මූලධර්ම තුල කල්යාම තුල අපරාධ වින්දිතියට වෙනම අපරාධ සැකකරුවන්ටත් යම් අගතියක් පත්වන බව අපි කවුරුත් දන්නවා. හැබැයි මේ කාරණය තුල අපි නීතියේ තියෙන අපිට බැලූ බැල්මටම පේන මේ නීතිඥවරුන් හා මිනිස්කාරුන්ගේ තියෙන කාරණේ සම්බන්ධයෙන් දෝෂාදර්ශනයට ලක්වනට වඩා ඊට යහට ගිහිල්ලා පැහැදිලිව මේකේ බලපාන කාරණා ගණනාවක් තියෙනවා. ඒවට අපි උත්තර හොයන්න ඕනේ. විශේෂයෙන්ම මහාධිකරණය තුල නීතිපති දෙපාර්තමේන්තුවේ තුල ඒ තියෙන නඩු කන්දරාව නිසා විශාල වශයෙන් අපි දන්නවා විශාල කල්ගත වීමක් සිද්ධ වෙනවා. අවුරුදු 20-25 ගිය නඩු කර තිබෙනවා. සමහර අවස්ථාවල පොලිසිය තුල පොලිසිය සිද්ධ වෙන විමර්ශකයන්ගේ තියෙන ගැටලුකාරී තත්වයන් තුල විශාල වශයෙන් නඩු කල්යාමක් සිද්ධ වෙනවා. ඉතින් කල්ගත වී ලැබෙන යුක්තිය සාධාරණත්වයේ ප්‍රතිඵල රහිතයි කියලා නීති ආත්‍යක් තිබෙනවා. අපි ඒක දන්නවා. ඉතින් මේ සියලුම කාරණාවලට උත්තර හොයනකොට මේ අදාළ පනත් කෙටුම්පත් සංශෝධනය වියුත්තක්. හැබැයි ඒ වියුත්ත මනෝමූලික රාජ්‍යයක් තුල ප්‍රායෝගික නොවන අන්දමින් සිදු වෙනවා නම් ඒක ප්‍රායෝගික නෑ. හැබැයි අද අපේ ආණ්ඩුව තුල ඒ සාකච්ඡාව තුලින් නිවැරදිව ඒ වෙනස් යුතු තැන් හඳුනාගෙන ඒ කාරණය අද හඳුන්වලා දීලා තියෙනවා. ඒ සම්බන්ධයෙන් විශාල වශයෙන් අපි සන්තෝෂ වෙනවා මේ කාරණය නිවැරදි කරලා. හුදු ප්‍රායෝගික නොවන ක්‍රියාත්මක කරන නීතියක් ගෙනවට වඩා ප්‍රායෝගිකව ක්‍රියාත්මක කරන නීතියක් අපිට අද පාර්ලිමේන්තුවේ සම්මත කරගන්න ලැබීම ගැන අපි සන්තෝෂ වෙනවා පැහැදිලිවම. ඒකම පහුගිය කාලේ පුරාවටම අපි දැක්ක සමහර අවස්ථාවල මේ එදිනෙදා නඩු අහනවා කියන කාරණය තුල සමහර අවස්ථාවල දේශපාලන වශයෙන් පලිගන්න යොදාගත් අවස්ථා අපි දැක්කා. දැන් ජොන්සන් ප්‍රනාන්දු මහත්මයාගේ නඩුව අපි කුරුණෑගල දකිනකොට සමහර අවස්ථාවල සියලුම කාරණා පූර්ව නඩුකරයේ සම්බන්ධයෙන් කතා කරනකොට සියලුම සාක්ෂි සියලුම ගොනු තමන් සතුව තියෙනවා කියලා නීතිපති දෙපාර්තමේන්තුව නඩුව පටන් ගන්න අවස්ථාවේ ඒක එහෙම ඒ සියලුම දේවල් සූදානම් කියලා. හැබැයි නඩුව විභාගෙනකොට එකපාරට කියනවා නෑ මේ කාරණේ සම්බන්ධයෙන් අපිට මේ ලේඛන පරීක්ෂා කරලා බලන්න වෙනවා කියලා කිව්වා. හැබැයි ඒ වෙනකොට ඒ මිනිස්කාරවරයාගේ හැසිරීම මත ඒ මිනිස්කාරවරයාගේ පැවැත්ම මත ඒක මිනිස්කාරවරයාට වරද්දක් කියන්න බෑ. ඔහුගේ ප්‍රැක්ටිස් එක ඇයගේ ප්‍රැක්ටිස් එක තමයි අදාළ සැකකාරයව අදාළ චූදිතයව නඩු විභාගයේ අවසන් වනතෙක් රිමාන්ඩ් කරලා තමයි නඩු අහන්නේ. ඉතින් ඒ වෙනකොට ඒ තීරණය දීලා ඉවරයි. එතකොට අර අහිංසක පාර්ශ්වයට අපි දන්නවා කවුරුද දන්නවා ජොන්සන් ප්‍රනාන්දු මහත්මයා ඒ නඩුවෙන් සම්පූර්ණයෙන් නිදොස් කර නිදහස් කරනවා. අදුමතර විත්තිය කැදවීමකින් තොරව. ඉතින් මෙවැනි කාරණා සම්බන්ධයෙන් තමයි අපි කතා කරන්නේ. ප්‍රායෝගික තත්වයන් තුළ තමයි මේක නිර්මාණය වෙන්න ඕනේ. ඒ නිසා තමයි අද අපි ප්‍රායෝගික නීතියක් තමයි අද අපි සම්පාදනය කරන්නේ. මේ කියන කාරණා තුළ හැබැයි පැහැදිලිව කියන්න ඕනේ මේ තුළ අර දීර්ඝ කාලයක් ගත වෙච්ච නඩුකරවලට දීර්ඝ කාලයක් ගත වෙන්න ගිය කාලය අද පැහැදිලිවම අඩු වෙනවා කියන කාරණේ මේ සංශෝධන තුලින් අඩු වෙනවා කියන කාරණේ පැහැදිලිව කියන්න ඕනේ. ඒකම දිගින් දිගටම මම සාමාන්‍ය අපි දැක්ක කාරණා කීපයක් කතා කරන අවස්ථාව උදා කරගන්නවා මේ අවස්ථාවේ. විශේෂයෙන්ම මේ අපේ රට තුල දිවෙන මේ විශාල වර්ජන රැල්ල එක ගැන කතා කරාම අපි පැහැදිලිව කියන්න ඕනේ අපි කිසිම වෙලාවක කම්කරු නීති උද්ඝෝෂණ ඒ අන් අයට සවන් දීම අපි කියන කාරණා සම්බන්ධ අපි කිසිම වෙලාවක දෙපාරක් හිතන්නේ ඒක තියෙන්න ඕනේ. හැබැයි වර්ජනය තුලින් සාමාන්‍ය ජනතාව අසීමාන්තික ලෙස පීඩාවට පත් කරන එක අසාධාරණයි. ඒ නිසා අපි
මිනිත්තු දෙකක කාලයක්
මම හිතන්නේ සමන්ත්‍රී මන්ත්‍රීතුමා මාර විනාඩි කීපයක් දෙයි විනාඩි 3ක් විතර.
කීයද?
විනාඩි 3ක් විතර සමන්ත්‍රී මන්ත්‍රීතුමා. බොමිසුදි සමන්ත්‍රී මන්ත්‍රීතුමා. ඉතින් පැහැදිලිවම අපි කියන්න ඕනේ මේ දීර්ඝ කාලයක් ජනතාව පීඩාවට පත් කරමින් මේ විදිහට සෞඛ්‍ය ශේෂ්ත්‍ර තුලින් මේ විදිහට වර්ජනය ක්‍රියාත්මක කරනවා පැහැදිලිව ඒක යුතුයකමක් නෙමෙයි කියන කාරණේ පැහැදිලිව කියන්න ඕනේ. අද සෞඛ්‍ය ශේෂ්ත්‍රයේ ජනතාවට ලැබෙන පඩිය බැලුවාම ඒ කරන සේවය අපි බොහොම වටිනවා ඒක අපි අඩලුහුණු කරනව නෙමෙයි නමුත් එයාට ලැබෙන වැටුප සාපේක්ෂව බැලුවහම එයාට සාමාන්‍ය හොඳ ජීවිතයක් මේ රටේ ගත කරන්න පුළුවන්කම තියෙද්දි මේ තියෙන අසංගත තත්ත්ව තුළ ඒක දඩමීම කරගෙන වර්ජණයට යනවා නම් ඒක වැරදි කියන කාරණේ මේ අවස්ථාවේ පැහැදිලිව කියන්න ඕනේ ඒකම අද අපේ දේශපාලන කඳුරු තුළ අපි දකින්නේ නැත්තේ අපිට බොහොම කනගාටුවක් දෙනවා දැන් අපේ ඊයේ තිබ්බ ශ්‍රී ලංකා පොසිෂන් පෙරමුණ රැලිය ගැන කතා කරනකොට අපි මුහුණු පොතේ බැලුවහම දැන් අපි කොයි කිසිම වෙලාවක අනෙක් පාක්ෂිකයන්ගේ දේශපාලන මතය සම්බන්ධයෙන් අපි වහල්ලු මඩ බඩගෝස්තරවාදීන් කියලා අපි කතා කරන්නේ ඕනම කෙනෙකුට දේශපාලන මතවාදයක් දැරීමේ හැකියාව තිබෙනවා සබජේ රැලියකට ගියත් සබජේ උද්ඝෝෂණයකට ගියත් ජනතා විමුක්ති උද්ඝෝෂණයකට ගියත් ඒක එයාගේ මතය හැබැයි මම දකිනවා මම දැක්ක බොහෝමයක් වෙලාවට අපේ රැලියට සහභාගී වෙච්ච ජනතාවට පුදුම විදිහට මඩ ගහනවා මේ මුහුණු පොත හරහා වහල්ලු කියනවා බඩගෝස්තරවාදීන් කියනවා මෝඩයෝ කියනවා ඉතින් මම දන්නේ මේ අය කතා කරන මේ සමාජ මතවාදයේ මේ අන්‍යයන්ට ගරු කිරීම අන්‍ය මත විමසීම කියන කාරණාවක වැළුවම මට හරි පුදුමයටපත් වෙනවා එතකොට ඒ අය කියන මතය ඒ අය කියන කාරණේ විතරයි දර්ශනය අපේ දේශපාලන කඳවුරු වල අපේ දේශපාලන මතය දර්ශනය මේක වහල් භාවයක් ඉතින් සම මම ඇත්තටම අනුකම්පා කරනවා මොකද අපි ප්‍රශස්ත දේශපාලන ක්‍රමවේදයක් තුළ දේශපාලන ශාස්ත්‍රතාවයේ ඉහළ ගිය දේශපාලනයක් කරා යන තුළ අන්‍යයන්ගේ මතය විමසීමින් අන්‍යයන්ගේ මතයට ගරු කරමින් ඉන්න පුළුවන් නම් ඒක තමයි විවුර්ත නමුත් ඒකද අමතක වෙලා තියෙන කාරණේ පැහැදිලිව කියනවා දිගින් දිගටම අපේ සහෝදරරු මේ ත්‍රස්තවාදී වැලැක්වී පනත සම්බන්ධයෙන් කතා කරා පීටි ගැන කතා කරා අපිත් පැහැදිලිව කියනවා අද පනත තියෙන වරදක් නෙමෙයි පනත ප්‍රකාරව අවුරුදු 2025ට එහාට ගිය LTT ත්‍රස්තවාදී සැකකරුවන් වශයෙන් ඉන්න අය සම්බන්ධයෙන් සුවිශේෂී තීරණයක් අරගෙන ඒ අය කෙමෙන් ඒ අයව නිදහස් කිරීමේ අවශ්‍යතාවය අපි තහවුරු කරනවා මොකද හේතුව දීර්ඝ කාලයක් ගත වෙලා තියෙනවා ඒ අය සම්බන්ධයෙන් එහෙම ගැටලුවක් නැහැ හැබැයි පනත ඉවත් කරන්න කියන කාරණේ සම්බන්ධයෙන් අපි දෙවතාවක් හිතන්න ඕන මොකද යුද්ධය අවසන් වෙලා අවුරුදු 10ක් යනකොට නැමත වතාවක් ක්‍රාස්කු ප්‍රහාරය එනවා එතකොට අපිට පනත අයින් කරන්න කතා කරන්න බෑ රටේ රාජ්‍ය ආරක්ෂාව සම්බන්ධයෙන් දැන් ප්‍රජාතන්ත්‍රවාදී ඊවහා ගිය ඇමරිකාවේ ගත්තාම ඊට වැඩිය එහාට ගිය පේට්‍රියොටික් ඇක්ට් එක වගේ ඇක්ට් වලින් ඊට වැඩිය අයිතිවාසිකම් මිනිසුන්ගේ අයිතිවාසිකම් සංකෝචනය කරපු අවස්ථා අපිට දකින්න තියෙනවා ඒ නිසා රාජ්‍ය ආරක්ෂාව කියන තැන මුල් තැන තියලා හැබැයි ඒ අහිංසක දමල සහෝදරවරු ඒ LTT ප්‍රභාකරන් ගේ ඒ ඒ ඒ මතයට ගිහිල්ලා ඒ ත්‍රස්තවාදී කටයුතු වලට සැකකාර වෙච්ච අය සම්බන්ධයෙන් අපි තනර අවදි කරනවා එයාට යම් සහනයක් ලැබෙනවා වඩා හොඳයි ඒකම අපේ අධිකරණය ගැන කතා කරනකොට අධිකරණය අපි අතපොවනවා කියන කාරණේ සම්බන්ධයෙන් නොඑක ප්‍රකාශ කරාට මම ඇත්තටම සතුටු වෙනවා අපේ උගත් මිත්‍රයා ඉජාස් ඉස්බුල්ලා ඔහුට අද අප හම්බෙලා තියෙනවා අභියාචන අධිකරණේ ඒ වගේම අසත් සාලි මහත්මයාට අප නිදහස් කොට තිබෙනවා ඉතින් ඒක තමයි අපේ ආණ්ඩුව කාලය තුල අපි කිසි වෙලාවක අධිකරණ අතපොවලා නැහැ අධිකරණ අපේ ආණ්ඩුව කාලේ බොහොම පරිස්සමට බොහොම විනිවිද භාවයෙන් යුතුව කටයුතු කරගෙන අපි කොයිලවත් අධිකරණ අතපොවන්න යන්නේ
ආණ්ඩුවට
අකමැති පුද්ගලයන්ට අධිකරණයේ ಉಪಯೋಗ කරන ආණ්ඩුවට අකමැති පුද්ගලයන්ට විශේෂ මහාධිකරණ පිටවගෙන අධිකරණ ආණ්ඩුවට අකමැති පුද්ගලයන්ව දේශපාලන වශයෙන් මර්ධනය කරන්න ඕන පුද්ගලයන්ට ට්‍රයිලට් බාදාගෙන කරුණාකරන විමර්ශන කරන ආණ්ඩුවක් නෙමෙයි අපි. ඒක පැහැදිලිව අපි කියන්න ඕනේ. ඒ නිසා අපේ බලාපොරොත්තු අපි පැහැදිලිව කියන්නේ මෙරටේ නීතිය වෙනම ගමනක් යන්න ඕනේ. මෙරටේ නීති අධිකරණයේ තුලට කතා කරලා අධිකරණයේ විනිශ්චයකාරවන්ට ටෙලිෆෝන් කෝල් දීලා ඒ කාරණේ සම්බන්ධයෙන් අපේ එහෙම අපිට පුරුද්දක් නැහැ කියන කාරණේ පැහැදිලිව කියන්න ඕනේ. ඒකම මට තියෙන ප්‍රශ්නේ තමයි දැන් මේ අධිකරණයේ ස්වාධීනත්වය ගැන ලොකුවට කතා කරන සබජ අද ප්‍රධානම ඒකේ වුණා වෙලා තියෙන්නේ අධිකරණයට අපහාස කරපු රංජන රාමනායක මහත්තයව බේරගන්න එක. ඉතින් මම නම් මේක එක පැත්තකින් මම පැහැදිලිව දකිනවා පැහැදිලිවම අධිකරණයට අපහාස කළ උපරිමාධිකරණේ නඩු වලින් දඬුවම් දීපු රංජන රාමනායක දේශපාලන සිරකරුවෙක් නෙමෙයි. මම දන්නේ මොන විදිහේ පැවැත්මක් තුලද අධිකරණයට අපහාස කරා කියලා අධික අහිංසක මිනිසුන්ට මෙරට යන්න තියෙන අවසාන තැන අධිකරණය. අධිකරණයේ දෙවල කඩාවිද දාන්න අධිකරණ විනිශ්චයකාරුන් වැඩි කරන අය ඉන්නවා. හැබැයි ඒක විනාශ කරන්න කරුණුකාරණා දුන්න කිව්වා කියන ශේෂාධිකරණයෙන් තීන්දුවක් දීපු රංජන රාමනායක මහත්තයව නිදහස් කරන්න කියලා පාර්ලිමේන්තුව තුලටම කරුණුකාරණා යෝජනා කිරීම සබජේ ඒ කාරණාව මං හිතන්නේ අධිකරණයේ ස්වාධීනත්වයට පටහැනියි කියන කාරණේ තමයි මට කියන්න තියෙන්නේ.
ඒක
විධායකයේ කාර්යයේ ජනාධිපතිතුමාට අවශ්‍ය නැහැ. නමුත් ඒක අධිකරණ ඒක විවස්ථාදයාගේ පටලගනවා විනාඩියක් දෙන්න අවසන් කරන්න. මොකද පැහැදිලිවම මේ කාරණේ කියන්න ඕනේ මේ අධිකරණ ක්‍රියාවලිය සියල්ලම මහ ජනතාව වෙනුවෙන් තියෙන ජනතාවගේ අධිකරණය. ඒ නිසා ජනතාවගේ අයිතීන් සාක්ෂාත් කරන්න පුළුවන් විදිහේ නව අනපනත් ගෙනීමේ අපේ යුතුයකමක් තියෙනවා. අවසාන වශයෙන් ගරු සභාපතිතුමනි, මගේ දෙවන මාතාව වෙන්නේ කොළඹ DS නගර විද්‍යාලය. මම හිතන්නේ අපේ DS නගර විද්‍යාලයේ අද පාර්ලිමේන්තුව නියෝජනය කරන පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු 5 දෙනෙක් ඉන්නවා. අද කොළඹ DS නගර විද්‍යාලයේ 55 වන උපන්දිනය අද සමරනවා. මගේ පාසල තව තවත් දිනේවයි ප්‍රාර්ථනා කරමින් මම නිහඬව බොහොමත්ම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. ඊළඟට ගරු පාටලී චම්පික අනෝක මැතිතුමා, ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්.
ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අද අධිකරණ ශේෂ්ත්‍රය හා අනිකුත් ශේෂ්ත්‍ර සම්බන්ධයෙන් වෙච්ච සාකච්ඡාවක් පැවතුණත් මම කල්පනා කළා මුදල් අමාත්‍යතුමාගේ යම් රෙගුලාසි කීපයක් ඉදිරිපත් කළ තිබෙන නිසා අද රටේ පවතින මූල්‍ය තත්ත්වය පිළිබඳ අදහස් කීපයක් පළ කරන්න. පළමුවෙන්ම අපි කවුරුත් දන්නවා රාජ්‍යයක් පවත්වාගෙන යාමට ඉතා අත්‍යවශ්‍ය කාරණයක් තමයි බදු. මොකද ඒ රාජ්‍යයට සමාජය පවත්වා ගැනීමට අවශ්‍ය කරන යටිතල පහසුකම් ආරක්ෂාව සුභසාධනය කිරීම සඳහා බදු අත්‍යවශ්‍ය වෙනවා. ඒ බදු එකතු කර ගැනීමේදී ප්‍රධාන වශයෙන්ම ඇතිවෙන මූලධර්මයක් තමයි රටේ ආර්ථික තත්ත්වයට සාපේක්ෂව, රටේ දළදේශීය නිෂ්පාදනයට සාපේක්ෂව ඒ බදුවල වටිනාකම වැඩි කර ගැනීම සහ ඒ අතරේ සමාජ සුභසාධනය, එහෙම නැත්නම් සමාජ යුක්තිය, සමාජ සාධාරණත්වය ඉටු වෙන ආකාරයට බදු අය කර ගැනීම. මේ රටේ මේ දෙකම අද උල්ලංඝනය වෙලා තියෙනවා. 1978 දී රටේ දළදේශීය නිෂ්පාදනයෙන් 27% වෙච්ච රටේ බදු ආදායම අද 10% අඩු වෙලා තිබෙනවා. ඒ වගේම අපි පිළිගන්න ඕනේ මේ රටේ සමාජ සාධාරණත්වයේ කිසිම විදිහකට මේ බදු වල නිරූපණය වෙන්නේ නැහැ. මොකද ඇති හැකි අය එනම් ඍජු බදු මේ රටේ බදු ආදායමෙන් 18%, ඒ වගේම වක්‍ර බදු සියලුම ජනතාවගේ වෙනේවා 82%. ඒ නිසා මේ මූලධර්ම දෙකම කඩාකප්පල්ීමේ ප්‍රතිඵලයක් හැටියට අද දවැන්ත රාජ්‍ය මූල්‍ය අර්බුදයක් ඇති වෙලා තියෙනවා. මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි ගත්තොත් මේ රටේ මූල්‍ය නියාමනය කරන ප්‍රධාන ආයතනය වෙන මහ බැංකුව. ඒ මහ බැංකුවේ පෙබරවාරි මුල් සතියේ තත්ත්වය, එහි ශුද්ධ විදේශ වත්කම් ප්‍රමාණය $1.9 billion. ඒ වගේම විදේශ වත්කම් එමෙන්නත විදේශ ශාන්තිත ප්‍රමාණය $2,078,000 චීනයෙන් ලබාගත් අතමාරු අත්හැරියට පස්සේ 1500 ආසන්නයෙන් $1,500,000 මදක් වැඩි ප්‍රමාණයක් තමයි අපේ අද පරිහරණය කළ හැකි ඩොලර් බවට පරිවර්තනය කළ හැකි අපේ විදේශ වත්කම් ප්‍රමාණය තිබෙන්නේ. ඒ විතරක් නෙමෙයි, රුපියල් හිඟය තියෙනවා ආසන්නයෙන් ₹1,579,000 පෙබරවාරි මාසේ 3 වෙනිදාට. මෙන්න මෙවැනි ආකාරයේ මූල්‍ය අර්බුදයක් විදේශ ධනය නැතිවීමේ පමණක් නෙමෙයි රුපියල් නැතිවීමෙත් දවැන්ත මූල්‍ය අර්බුදයක තමයි අපේ මහ බැංකුව තියෙන්නේ. ඒ වගේම බැංකු පද්ධතියේ තත්ත්වය, රටේ අනිකුත් බැංකු පද්ධතිය, රාජ්‍ය බැංකුව ඇතුළු සියලුම බැංකු පද්ධතියේ තත්ත්වය, රජයට ණය දීලා තිබෙනවා මේ රටේ බැංකු පද්ධතිය ආසන්නයෙන් මේ අවුරුද්ද ජනවාරි මාසේ වෙනකොට ට්‍රිලියන 4.1. රජයට අයත් රාජ්‍ය ආයතන වලටම ණය දීලා තියෙනවා ට්‍රිලියන 1.1. ඒ කියන්නේ ට්‍රිලියන 5.2, බිලියන 5200ක් රාජ්‍ය බැංකු ආණ්ඩුවට ණය දීලා තියෙනවා. රාජ්‍ය බැංකු රටේ සහ අනිකුත් බැංකු සියල්ලම එකතු වෙලා රටේ අනිකුත් 120,000ක් වන ජනතාවට සාපේක්ෂව ගත්තම සියලුම ණය ගනුදෙනු වලින් 51.2%ක්ම ණය දීලා තියෙන ආණ්ඩුවට. මේ රජය බලයට පත් වෙනකොට 2019 නොවැම්බර් මාසෙදී මේ ප්‍රතිශතය තිබුණේ 37.5. ඒ නිසා අද බැංකු පද්ධතිය කියන්නේ ආණ්ඩුවට ණය දෙන පෙරලා ආණ්ඩුව විසින් සූරා කරන තැනක් බවට පත් වෙලා තිනවා. මේ තුලින් රාජ්‍ය බැංකු පද්ධතිය පමණක් නෙමෙයි සමස්ත බැංකු පද්ධතියම අද බරපතල අනතුරක ලක් කරලා තියෙනවා. විශේෂයෙන්ම කන්තේ නීතිගත සංස්ථාව, ඒ වගේම ලංකා විදුලි බල මණ්ඩලය සහ ශ්‍රී ලංකන් ගුවන් සේවය විසින් ඇති කරලා තියෙන ඩොලර් අර්බුදය විසින් අද බැංකු පද්ධතියේ ශුද්ධ විදේශ වත්කම් ප්‍රමාණය මහ බැංකුවත් ඇතුළුව ₹4.5 billion. ඒ නිසා අතනින් මෙතනින් මිලියන 200ක් ඉල්ලගෙන, එහෙම නැත්නම් මිලියන 500ක් ඉල්ලගෙන, එහෙම නැත්නම් මිලියන 1000ක් ඉල්ලගෙන අතමාරු කරගෙන යන්න පුළුවන් මට්ටමේ අර්බුදයක නෙවෙයි අපි ඉන්නේ. ස්වෛරී රාජ්‍ය බිඳවැටීමක් ඉදිරියේ අපි අද ඉන්නේ. ඒ වගේම වර්තමානයේ ගැසට් නිවේදනයක් නිකුත් කරලා තියෙනවා මේ රටේ EPF, එහෙම නැත්නම් අර්ථසාධක අරමුදල් පිළිබඳව, EPF සහ ETF පිළිබඳව. මේ අර්ථසාධක අරමුදල් දිහා බැලුවාම අපිට පේනවා මේ EPF අරමුදලේ 2020 සංඛ්‍යාලේඛන තමයි තියෙන්නේ. ආසන්නයෙන් රුපියල් බිලියන 2829.5ක් තියෙනවා. EPF එකේ රුපියල් බිලියන 358.4ක් තියෙනවා. මේවා මේ ආයෝජන කලඹ ආයෝජන සඳහා තියෙන මුදල. මේවයින් ලාභ උපයලා තියෙනවා මේ දෙකෙන්ම රුපියල් බිලියන 281.9ක්. ඉතින් මේකෙන් මේ වගේම තවත් ආයතන ශ්‍රී ලංකා මහ බැංකුවට තමයි දැනට මේ EPF ETF ආයතන තිබෙන්නේ. නමුත් ශ්‍රී ලංකා මහ බැංකුවේ සේවක අර්ථ සාධක අරමුදලවත් එම අරමුදලට එකතු කරලා නැහැ. ශ්‍රී ලංකා මහ බැංකුව ඇතුළු විශාල ආයතන ගණනාවක් රාජ්‍ය බැංකු මහජන බැංකු වැනි ඒවා ලංකා විදුලි බල මණ්ඩලය වැනි ආයතන ඒ අයගේ සේවක අර්ථ සාධක අරමුදල් ඒගොල්ලෝ වෙනම ආයෝජනය කරලා තියෙනවා. එතකොට ශ්‍රී ලංකා මහ බැංකුවටවත් තමන් යටතේ තබන සේවක අර්ථ සාධක අරමුදල් ඒ සංචිතයේ පිළිබඳ විශ්වාසයක් නැති තත්ත්වය තුළ මම විශ්වාස කරන්නේ ශ්‍රී ලංකා මහ බැංකුව යටතේ මේක පවත්වා ගත යුතුයි කියලා. මොකද ශ්‍රී ලංකා මහ බැංකුව පාලනය කළ අය පසුගිය දශක ගණනාව තුලම කරගත්ත එක දෙයක් තමයි මොකද්ද රටේ පොලී අනුපාතය අඩු මට්ටමින් පවත්වා ගැනීම සඳහා සේවක අර්ථ සාධක අරමුදල භාවිතා කිරීම. ඒ නිසා මේ වැඩ කරන ජනතාවට ලැබිය යුතු පොලී අනුපාතය ලැබිය යුතු ප්‍රතිලාභය ලැබුණේ නැහැ. විශේෂයෙන්ම සක්‍රිය ගිණුම් 126ක් මෙහි තිබෙනවා. ඒ 126ට යුක්තිය ඉටුනේ නැහැ. දැන් මේ මත තවත් 125ක බද්දක් අය කිරීම නිසා ආසන්නේ මම හිතනට රුපියල් බිලියන 75කට අධික රුපියල් බිලියන ප්‍රමාණයක් මේ මගින් සූරා කන්න බලාපොරොත්තු වෙන. එක පැත්තකින් ඒ ජනතාවට අවශ්‍ය ලැබිය යුතු පොලිය ලැබෙන්නේ නැතුව පමණක් නෙවෙයි දැන් මේ 125ක බද්දක් ගහන්න ගැහිම තුලින් ඒ ජනතාව තව වටයකින් සූරා කන්න බලාපොරොත්තු වෙන. ඇයි මේ රටේ සීනි ජාවාරම් කරුවන්ගෙන් ඒ ගසා කාපු ධනය ලබා ගන්න නැත්තේ? ඇයි මේ රටේ තෙල් පොල් තෙල් ජාවාරම් කරුවන්ගෙන් ඒ ගසා කාපු ධනය උදුරා ගන්න නැත්තේ? ඒ වෙනුවට ඇයි වැඩ කරන ජනතාව 126ක් වෙච්ච වැඩ කරන ජනතාවගේ මේ බදු මුදල් ලබා ගන්න? දැන් ආණ්ඩුව අපිට පේනවා සංවර්ධන සංග්‍රාමයක යනවා. මුදල් ඇමතුමා වැඩ ලක්ෂයක් යෝජනා කරලා තියෙනවා. ගිය අවුරුද්දේ මහාමාර්ග ඇමතුමා පාරවල් කිලෝමීටර් ලක්ෂයක් කාපට් කිරීමේ වැඩපිළිවෙලක් ආරම්භ කරලා තිබෙනවා. බොහොම හොඳයි මේ සංවර්ධන වැඩ කරන එක. නමුත් අද රටට මුදල් නැත්තම්, රටට පෙනඩෝල් ගේන්න මුදල් නැත්තම්, රටට ඖෂධ 80ක හිඟයක් තියෙනවා නම්, රටේ කිරිපිටි හිඟයක් තියෙනවා නම්, රටේ අනිකුත් අත්‍යවශ්‍ය ආහාර ද්‍රව්‍ය ගෙනීමේ හිඟයක් තියෙනවා නම්, රටේ සිමෙන්ති නැත්තම් සාමාන්‍ය ජනතාවට, රටේ යකඩ නැත්තම් සාමාන්‍ය ජනතාවට, රටට තෙල් ගේන්න විදිහක් නැත්තම්, විටින් විට පිරිපහදුව වැහෙනවා නම්, ඒ වගේම තෙල් නැති නිසා බලාගාර වැහෙනවා නම්, මම බොහොම පැහැදිලිව කියනවා ලබන මාර්තු මාසයේ අග වෙනකොට මේ විදුලි බලාගාර ප්‍රශ්නේ විසඳාගත්තේ නැත්තම් අනිවාර්යයෙන්ම මේ දැන් සිදුවෙන පැයේ එකහමාරි විදුලි කප්පාදුව නෙවෙයි, විදුලි බල පද්ධතියම අනතුරට ලක් වෙන නියමිතයි. මේ ජනවාරි පළවෙනිදා 85%ක් තිබුණා ජලවිදුලි ප්‍රමාණය සංචිත ප්‍රමාණය. අද ඒක 50%ට වැටිලා තියෙනවා දවස් 40ක් ඇතුළත. තව දවස්
40ක්
මේ විදිහට ගමන් කළොත් සම්පූර්ණ විදුලි බල පද්ධතිය බිඳ වැටෙනවා. මොකද අපේ රටේ විදුලි බල පද්ධතිය නියාමනය කරමින් විශේෂයෙන්ම සංඛ්‍යාත පාලනය කරන්නේ ජලවිදුලියෙන් නිසා එක්තරා දුරකට විශේෂයෙන්ම 120ට වඩා අඩු ප්‍රමාණයකට වැටිච්ච හැටියේ ජලවිදුලි බලාගාර අපේ විදුලි බල පද්ධතිය පාලනය කරන්න බැරි වෙනවා. ඒ නිසා අපි බොහොම පැහැදිලිව කියනවා ඉක්මන් ඡන්දයක් පුංචි ඡන්දයක් විය හැකි පැවැත්වීමේ අරමුණින් යුතුව මේ ආකාරයට මුදල් අච්චු ගහමින් මුදල් අච්චු ගහනවා කියන්නේ එක්තරා ආකාරයක බදු පැනවීමක්. මුදල් අච්චු ගැහිම තුලින් සිද්ධ වෙන්නේ ගෙවිය යුතු ගානට වඩා වැඩි ගානක් භාණ්ඩයකට යොමු වීම. ඒකත් එක්තරා ආකාරයක බද්දක්. එවැනි ආකාරයකට උපයා ගන්නා මුදල් සාමාන්‍ය ජනතාවගෙන් සූරා ගන්නා මුදල් වලින් මේ ඡන්දය ඉලක්ක කරගෙන මෙවැනි දෑ කිරීම විසින් ආර්ථිකය ස්වෛරී බංකොලොත් භාවයකට වැටෙන්න යන ඒ වේගය වැඩි දියුණු කරගන්න එපාය කියන ඉල්ලීම විශේෂයෙන් මුදල් ඇමතුමා ඇතුළු ආණ්ඩුවෙන් අපි ඉල්ලා හිටිනවා. මොකද ක්‍රමයෙන් මේ රට ආහාර අර්බුදයකට ගමන් කරමින් තිබෙනවා, ක්‍රමයෙන් මේ රට බලශක්ති අර්බුදයකට ගමන් කරමින් තිබෙනවා, ක්‍රමයෙන් මේ රට මූල්‍ය අර්බුදයකට ගමන් කරමින් තිබෙනවා. ඒ තුළ ස්වෛරී බිඳවැටීමක් යම් හේකින් මේ රටේ සිදු වුණොත් දශක ගණනාවකටවත් මේ රට ගොඩගන්න බැරි බව පමණක් අපි සියලු දෙනාම මතක තබා ගත යුතුයි කියන පණිවිඩය ප්‍රකාශ කරමින් මම නිහඬ
වෙනවා. පොවෙන් සිට ගරු මන්ත්‍රීනි, ඊළඟට ගරු සමම්පිය හේරත් නැත්නම් ඔබතුමාට මිනිත්තු 9ක කාලයක්
තියෙනවා. ස්තුතිවන්ත වෙනවා මලස්සනාරුඩු ගරු මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම අපරාධ නද විධාන සංග්‍රහයේ සංශෝධන පත් කෙටුම්පත් තුනක් විවාදයට ගන්න මේ අවස්ථාවේ විශේෂයෙන්ම අපි සිහිපත් කරන්න ඕනේ අතිගරු ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ මැතිවරණ ප්‍රකාශයේ තියෙන දෙයක් තමයි එක රටක් එක නීතියක් කියන ඒ පොරොන්දුව. ඉතින් අද ඒ වෙනුවෙන් විශේෂයෙන්ම අපේ අලුසබ්‍රිය අමාත්‍යතුමා අධිකරණ අමාත්‍යවරයා විදිහට අද සමස්ත ලංකාව පුරාම ගිහිල්ලා අද ඒ වෙනුවෙන් කැප වෙනවා ඒ වගේම වෙහෙස මහන්සි වෙනවා. ඉතින් අපි දන්නවා අපේ ආණ්ඩුවට එළෙන ප්‍රධාන චෝදනාවක් තමයි විශේෂයෙන්ම අපේ පහුගිය යහපාලන රජේ කාලේ දාපු නඩු සියල්ලක්ම මේ වෙද්දි නඩු නිමිත්තක් නැතුව යතර නඩුවක් පවත්ව ගන්න නඩු නිමිත්තක් තියෙනවා. ඒ නඩු නිමිත්තක් නැති වුනහම ඒ නඩු අපිට ඉල්ලාස් කරගන්න සිද්ධ වෙනවා. ඉතින් මේ සම්බන්ධයෙන් මම හිතන්නේ මේ මුජිබ රහමාන් ගරු අමාත්‍යතුමත් කතා කරා. ඉතින් මේ වෙලාවේ පැහැදිලිව කියන්න ඕන අධිකරු ජනාධිපතිතුමා සමස්ත ආණ්ඩුවම අපි අධිකරණය වෙනුවෙන් කිසිම අතගැසීමක් කරන්නේ නැහැ. අපි දන්නා පහුගිය යහපාලන ආණ්ඩුව කාලේ හිටපු රංජන් රාමනායක හිටපු අමාත්‍යවරයා ඒ වගේම මන්ත්‍රීවරයා මේ පාර්ලිමේන්තු නියෝජනය කරපු එතුමා අපි දැක්කා එක්තරා විනිසුරුවරයෙකුට දුරකථනයෙන් කතා කරන. කතා කරලා මොකද්ද කියන්නේ? අපි දන්නා හිටපු දුමින්ද සිල්වා මාරු මන්ත්‍රීතුමා ගැන මම හිතන එතුමා අතුරට ගන්න ඒ වෙනුවෙන් නීති ක්‍රියාත්මක කරන්න කියන උපදේශය ලබා දෙන රංජන් රාමනායක මාරු මන්ත්‍රීතුමා. ඉතින් මම හිතන ඒ වගේ අධිකරණයට අත ගැසීම් අපි පහුගිය කාල සීමාව පුරාම දැක්කා. ඒ වගේම අපි දන්නවා ව්‍යවස්ථාවට පටහැනිව අපි පහුගිය යහපාලන ආණ්ඩුවේ දූෂණ විරෝධී කමිටුව නමින් කමිටුවක් හදාගත්තා. ඒකේ අනුර කුමාර් දිසානායක මැතිවරණතුමා තමයි සභාපතිවරයා බවට පත් උනේ. ඒ දූෂණ විරෝධී කමිටුව පිහිටව ගත්තේ මේ ප්‍රජාතන්ත්‍රවාදී රටක විශේෂයෙන්ම විපක්ෂය මර්ධනය කිරීම සඳහා. ඒ වෙලාවේ ඒකාබද්ධ විපක්ෂය මර්ධනය කිරීම සඳහා තමයි ඒ දූෂණ විරෝධී කමිටුව පිහිටව ගත්තේ. ඉතින් ඒ ආකාරයෙන් මම හිතනවා ඒ වෙලාවේ ආණ්ඩුවත් ආණ්ඩුවේ ඒ වගේම විපක්ෂයේ සමහර පක්ෂත් ආණ්ඩුව නියෝජනය කළේ. ඉතින් මේක මම හිතනවා අපි ඇත්තටම අපි අධිකරණ පද්ධතිය ගත්තොත් එහෙම අධිකරණ පද්ධතිය කියන්නේ රටක ප්‍රජාතන්ත්‍රවාදී කැඩපත. ඒ ප්‍රජාතන්ත්‍රවාදී කැඩපත ආරක්ෂා කර ගැනීම සඳහා විශේෂයෙන් ව්‍යවස්ථා දායකයේ විශාල දායකත්වයක් සහයෝගයක් තියෙනවා. හැබැයි ඒ ව්‍යවස්ථා දායක අධිකරණයට අනිසිලස ඇඟිලි ගහනවා නම් ඒක මම හිතන්නේ බරපතල කාරණයක් බවට පත් වෙනවා. ඒ වෙලාව අපි දැක්කා නීතිපතිවරයා ගෙනල්ලා අවශ්‍ය උපදෙස් ලබා දෙන යම් යම් මහජන මන්ත්‍රීවරු සම්බන්ධයෙන් අත්අඩංගුවට ගැනීම සිද්ධ කරන්න ඒ වගේම නඩු පවත්වාගෙන යන්න නඩු දාන්න ඒ ආකාරයෙන් තමයි පහුගිය කාල සීමාව පුරාම ඇත්තටම ක්‍රියාත්මක වුණේ. ඉතින් මේ අවස්ථාවේ සිහිපත් කරන්න ඕන අධිකරණ ජනාධිපතිතුමා කිසිම ආකාරයකින් ඒ වගේ නීති රන්සි බලපෑම් කරලා නැහැ කියන එක අපි සිහිපත් කරන්න ඕන. ඒ වගේම අද ගරු මන්ත්‍රීතුමනි අපි සිහිපත් කරන්න ඕන ඒ වෙලාවේ අපි මේ පාර්ලිමේන්තුවේ විශේෂයෙන්ම අනුර කුමාර් දිසානායක මැතිතුමා දූෂණ විරෝධී කමිටුවේ සභාපතිවරයා විදිහට ජනාධිපති කොමිෂන් වාර්තාවක් අපි ජනාධිපති කොමිෂන් පත් කරා. ඒ කොමිෂමේ පැහැදිලිවම කියලා තියෙනවා රාජ්‍ය දේපල අවභාවිතා කරමින් තමයි ඒ දූෂණ විරෝධී කමිටුව පිහිටලා තියෙන කියන කාරණේ සම්බන්ධයෙන් පෙන්නුම් කිරීමක් කරලා දුන්නා. ඉතින් අද මේව සම්බන්ධයෙන් ඇත්තටම නීතිය ක්‍රියාත්මක වෙන්න ඕන. ඒ වගේම අපි දන්නවා කාදිනල්තුමා පැහැදිලිවම කියන්නේ මෙන්න මේ කාරණේ සම්බන්ධයෙන් පාස්කු ප්‍රහාරය සම්බන්ධයෙන් පාස්කු ප්‍රහාරයේදී දැන් නීතිපතිවරයා ගෙනල්ලා ඒ බලපෑම් කරලා ඒ නීතිය ක්‍රියාත්මක කරන්න කියන කාරණේ සම්බන්ධයෙන් තමයි මම හිතන්නේ කාදිනල්තුමත් මේ පහුගිය කාලයේ මේ ක්‍රියා කරපු ආකාරය සම්බන්ධයෙන් උන්වහන්සේත් මම හිතන්නේ යම් යම් ප්‍රකාශයකුත් කරන්න. ඉතින් ඒක විශේෂයෙන්ම නීතිය දිහම කරන්න බෑ. ඒ වගේම කණෙන් අදන් ඇවිල්ලා එහෙම නඩු පවරන්න බෑ. ඉතින් ඇත්තම අධිකරණයේ ස්වාධීනත්වය ආරක්ෂා කිරීමට අපි සියලු දෙනා බැඳී ඉන්නවා. ඉතින් මේ අවස්ථාවේ ඇත්තම කියන්න ඕන පහුගිය කාලේ ඉතින් අපි හොඳ අත්දැකීම් තියෙනවා. මම එක්තරා අවස්ථාවක විශේෂයෙන්ම මහේස්ත්‍රාත් අධිකරණයේ කුලියවිටි ඉද්දී මේ අසරණ මිනිසුන්ට ඇත්තටම නීතිය සම්බන්ධයෙන් විශ්වාසයක් නැහැ. ඒ වෙලාව එක්තරා අම්මා කෙනෙක් ඇවිල්ලා මංගාවට ඇවිල්ලා කිව්වා මෙතන අපේ නීතිච්ච මහත්වරු කිහිප දෙනෙක් ඉන්නා මේ ව්‍යවස්ථාදායකේ නියෝජනය කරන පාර්ලිමේන්තුව නියෝජනය කරන ඒ එක්තරා නීතිච්ච මහත්වරයෙකුට ඒ මුදල් ලබා දෙන්න තමන්ගේ තියෙන කරාමුදෙක් ගලවලා පුළුවන් නම් මුදල් ටිකක් කිව්වා මගේම ඇවිල්ලා ඉල්ලුවා. එහෙනම් මම හිතනවා මේ සම්බන්ධෙනුත් මම යම් යම් තීන්දුවක් ගන්න ඇත්තටම සිද්ධ වෙයි. මොකද විවිධාකාරයෙන් මේ අහිංසක මිනිස්සු ගසා කෑම සඳහා යම් මම හැමෝම ගැන කියන්නේ යම් යම් නීතිච්ච මහත්තු මම හිතන්නේ විවිධාකාරයේ ගණන් තීන්දුව කරනවා. ඉතින් මම මේවා සම්බන්ධෙත් ඇත්තරම යම් මේ නීති රාමුව තුළ යම් වෙනසකට ලක් කරන්න ඕනේ කාරණේ සම්බන්ධයෙන් අපි සිහිපත් කරන්න ඕනේ. ඒ වගේම ඉඩන් නඩුවක් කිව්වොත් එහෙම හත්මුදු පරම්පරාවම ඉවරයි ගරු රෝහිත අමාත්‍යතුමනි මුළු හත්මුදු පරම්පරාවක් ඉවරයි ඒ නඩුව අරගෙන යන්නේ.
ඉතින් මේවා සම්බන්ධයෙන් ඇත්තරම දැන් අද තාක්ෂණය ඇතුළේ අපි ඉස්සරහින් ඉන්නේ මුළු ලෝකෙම විශ්ව ගම්මානයක් බවට පත් වෙලා තියෙනවා. ඒ වගේම මම විශේෂයෙන්ම අපේ අරිසබ්‍රිය අමතුමාට ස්තුතිවන්ත වෙනවා. පහුගිය කාලේ මේ කොරෝනා වසංගත තත්ත්වය තුළ වුණත් ඔන්ලයින් ක්‍රමය ඔස්සේ ඒ නඩු ඇසීමේ කටයුතු සිදු කරගෙන ලැබුවා. ඉතින් අපිට මේ තාක්ෂණය ඇත්තරම මේ සඳ මේකට ගන්න පුළුවන්. ඒ තාක්ෂණය මේ තුළට අපිට උසාවි පද්ධති තුළට අරගෙන ඒ තාක්ෂණය අපිට අපේ ඉන්න අපේ අහිංසක ජනතාව වෙනුවෙන් ඒ සේවාව ලබා දෙන්නට අවශ්‍ය දායකත්වය ලබා ගන්න පුළුවන් නම් මම හිතන්නේ ඒක වඩාත් ප්‍රයෝජනවත් වෙනවා කියන එක මේ අවස්ථාවේ පෙන්වා දෙන්න ඕන. ඒ වගේම අපි සිහිපත් කරන්න ඕන පහුගිය කාල සීමාව තුළ ක්‍රියාත්මක වෙච්ච ආකාරයට නෙමෙයි මේ වර්තමාන අපේ ආණ්ඩුව තුළ අපි අධිකරණ පද්ධතිය ක්‍රියාත්මක කරන්න උත්සාහ කරා. ඉතින් ඒ වගේම හැමෝටම නීති එක හා සමානව ක්‍රියාත්මක කිරීම තමයි අපේ මුඛ්‍ය පරමාර්ථය බවට පත් වෙන්නේ. ඒක තමයි ජනාධිපතිතුමා කිව්වේ එක රටක් එක නීතියක් කියන ඒ සංකල්පය ගෙනල්ලා පහුගිය කාලේ සිදුවෙච්ච සිදුවීම් වලට විරුද්ධ තමයි අපිට 69 ලක්ෂයක් ජනතාව ඡන්දෙ දුන්නේ. ඒ වගේම මේ පාර්ලිමේන්තුවේ 3/2ක බලයක් අපිට ලබා දුන්නේ ඒ අනුව. ඉතින් මම දන්නා හොඳම මම උදාහරණයක් කියන්නම්. පහුගිය යහපාලන කාලේ අපි අකිලිරාජ් කාර්යසම් අධ්‍යාපන අමාත්‍යතුමා යම් පාස්කු ප්‍රහාරයේ පශ්චාත් ක්‍රියාකාරීත්වය සම්බන්ධයෙන් යම් යම් සිදුවීම් සම්බන්ධයෙන් මාවත් අතටම රැහැදුවා.
තව මිනිත්තු
දෙකක් මාස එකහමාරක් වගේ ප්‍රමාණ කාලයක් මම හැංගිලා හිටියා. මම තුෂාර් මන්තුව මෙතන ඉඳ මේ කතාව කියන්නේ. මම එතුමාට කතා කරා. එතුමාට කතා කරලා කිව්වම කිව්වා අනිවාර්යයෙන්ම අත්අඩංගු ගන්න කියන කාරණේ කියලා තියෙනවා එතුමා. ඒ වගේම පුළුවන් නම් මේකෙන් ආරක්ෂා වෙන්න කියන කාරණේ අපි තුෂාරෙන්දුල් මන්තුමා කිව්වේ. මට එතුමා ඇත්තටම මගේ මිත්‍රෙක් විදිහට මම එතුමා මං හිතන්නේ ඒ වෙලාව මට ආරක්ෂා කරගන්න බැරි වෙච්ච ඉඳ එතුමා ඒ උපදේශය මට ලබා දුන්නා. ඉතින් ඒ ආකාරයෙන් තමයි පහුගිය කාලේ ඇත්තටම නීතිය ක්‍රියාත්මක වුණේ. ඒ වගේම මහින්ද රාජපක්ෂ මහත්තුමා මගේ නිවසට ඇවිල්ලා කෑම කාලා ගියා කියලා දවස් 14ක් රිමාන්ඩ් බඳනාගාර ගත කරා. ඒ වෙලාවේ මහේස්ත්‍රාත් අධිකරණේ විනිසුකාරවරයාට කතා කරන්නේ ඒ ප්‍රදේශයේ ඉන්න දේශපාලඥයා. ඉතින් මේ ආකාරයෙන් තමයි ඇත්තටම නීතිය අවභාවිතා කළේ. ඉතින් මේ නීතිය අවභාවිතා කිරීම සම්බන්ධයෙන් විවිධ චෝදනා පහුගිය යහපාලන ආණ්ඩුවට සිද්ධ වෙනවා. ඉතින් මේ මෙතන ඉන්න කිසිම කෙනෙකුට ඒ චෝදනා වලින් ගැලවෙන්න බෑ ඇත්තටම. තමන්ගේ අතට අරගෙන කටයුතු කරපු මේ පහුගිය යහපාලන කාල සීමාව තුළ කිසිම කෙනෙකුට මං හිතන්නේ කතා කරන්න අයිතියක් නෑ අද. ඒ තැනට පත් වෙලා තියෙනවා. ඉතින් විශේෂයෙන් බලාපොරොත්තු වෙනවා අද දිනේදී විශේෂයෙන් මේ අහිංසක මිනිසුන්ට යම් සාධාරණයක් සිද්ධ වෙන්න ඕනේ. විවිධාකාරයේ ගසාකෑම් වලට මේ මිනිස්සුන්ගේ රීරිමාන සුරාකන්තයන්ට අද මේ අධිකරණ පද්ධතිය පත් වෙනවා නම් මම හිතන්නේ අපි බලාපොරොත්තු වෙන ව්‍යවස්ථාදායක විදිහට බලාපොරොත්තු වෙන තත්ත්වයක නෙමෙයි. ඒ වෙනුවෙන් අපි අවශ්‍ය මැදිහත් වීම කරලා විශේෂයෙන්ම සංශෝධන ඉදිරිපත් කරලා අල්සබ්බි ගරු අධිකරණ අමාත්‍යතුමා මේ ගෙනෙන සංශෝධන සම්බන්ධයෙන් අපි ඇත්තරම ඉතාමත් සන්තෝෂ වෙනවා. ඒ වගේම ලබා දෙනු උපරිම සහයෝගය ලබා දෙනවා කියන එකත් මේ අවස්ථාවේ සිහිපත් කරමින් මේ අවස්ථාව ලබා දීම සම්බන්ධයෙන් ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
බොහොම සිත කරු මන්ත්‍රීතුමනි ඊළඟට ගරු ගජේන්ද්‍ර කුමාර් පොන්නම්බලම් මහත්මයා ඔබතුමාට මිනිත්තු 12ක කාලයක් තියෙනවා.
මිනිත්තු
12යි. 12 minutes.
Honorable presiding member, of the 12 minutes, I'd like to give 2 minutes to my honorable colleague, Mr. Selvaraja Gajendran, who speaks after me sometime later.
Okay.
So I'll take 10 minutes. Honorable presiding member, whilst we today debate various heads that come under the Ministry of Justice and also the provincial councils, there is a daily occurrence that is taking place in the seas of the north, where the fishermen from the Jaffna district and the northern province in general are losing their livelihoods on a daily basis. People from outside those waters are coming and they are using illegal fishing means, and they are literally destroying the livelihoods of the fishermen of the northern province. If you take the northern province, honorable presiding member, there are roughly 50,000 families, 50,000 families amounting to nearly 200,000 individuals who are directly involved in fishing. If you take the Jaffna district, 23,000 families and almost 100,000, if not more than 100,000 individuals directly involved in fishing. Now, this the fishing livelihoods being destroyed is happening, where fishermen from Sri Lanka who don't belong to the northeast have been coming to those areas, and with the help of the Navy and the armed forces, they are permitted to use illegal fishing means, and they are destroying the livelihoods. They are effectively competing unfairly to a point where the Navy continues to insist on oppressive conditions for the local fishermen, whereas these outsiders who come with the full support of the Navy are entitled to an open season of fishing. And as a result, those people are being severely handicapped. On top of that, Honorable Presiding Member, there have been encroachments from India, from fishermen from India, particularly Tamil Nadu, into the northern fishing waters. These are matters that we have consistently raised, not only in the consultative committee of the Ministry of Fisheries, but also under the consultative committees of the Ministry of Defence. We have raised it several times in the floor of this House, that these fishermen who don't belong to the northern area, being allowed to come into those waters, are destroying the livelihoods of the local fishermen. They are destroying the livelihoods of the local fishermen to the point where, up to date, the destruction is valued at over 600 million rupees. Up to date, in the northern province, the value of the damages done is at over 600 million rupees. And if you take Jaffna, purely Jaffna, it's at 250 million. So this situation cannot continue, Honorable Presiding Member. And we directly blame the Sri Lankan government for deliberately allowing this situation to persist. Deliberately allowing this situation to persist, because it is a policy to pauperize the fishing community to a point where they cannot sustain their livelihoods by fishing, and expect them to leave the coastline so that those areas can be colonized. This is happening at a time when the fisheries minister, the minister in charge of fisheries, the subject minister, is a man who claims to be elected from the north. A man who claims to get elected from the people of the north, from Jaffna people's votes. Whilst he sits in the front benches of this government, this disaster is taking place. Can you imagine the anger that the people, the fisherfolk in the north are facing? They elected a person to go and fight for them on behalf of them and to secure their rights in this government. And that man can't do a thing. He can't do a thing because he's overruled, or he himself is such a that he has to get together with the military and carry on an agenda that destroys the very livelihoods of the people who voted for him. That is the situation that the people of the northern fisherfolk are facing. They have been consistently protesting. We, in fact, Honorable Presiding Member, wanted an adjournment debate. My colleague, Mr. Selvaraja Gajendran, asked for an adjournment debate yesterday. The chief opposition whip was good enough to, in fact, allocate that time yesterday for the debate to take place. But because of the way in which the adjournment debate subject, the motion was eventually finalized, the Indian High Commission felt that we were in some way trying to accuse them as well, and they asked us to withdraw the statement, and they gave us an assurance that regardless of what the Sri Lankan Navy does, they realize that the situation has reached a climax, it's reached a crisis situation, and that they have decided on their own accord to take steps to prevent Indian fishermen from encroaching. A foreign country can contact us and give us that assurance and ask us to defer a motion, But this government who claim and who in fact are ultimately responsible for the fishermen of the north cannot give us those assurances. Cannot give us those assurances. And a minister of fishing continues to sit as a cabinet minister and a front bench minister despite the fact that his own government refuses to give those assurances. This is not to blame anybody else. The Navy today continues to be in the Northeast without the consent of the people of the Northeast. They are an occupying force. They are an occupying force, literally, Honorable Presiding Member, because they are occupying our private land. They confiscate our own land, and they are there. They maintain a presence. They harass us. They accuse us for all the wrong things. They harass us in the high seas, saying that they ask us for various passes and various proofs to allow us to continue to fish in our own waters, but they can't prevent foreign fishermen from encroaching and destroying our assets. Why are they there? For what purpose are they there? If they are there deliberately to allow these foreign forces and outsiders from the Northeast to come in and destroy the livelihoods of the fishermen of the Northeast, then they are there only for one purpose, to pauperize the fishing community, to destroy the economy to such an extent that they in fact leave the land that gives them an opportunity to fish so that others can come and colonize. It's a systematic genocidal agenda that this government is pursuing, and that must be placed on record. This is something that we have repeatedly brought up, and we will say it again. It is because of these forms of attitudes of consecutive governments that the Tamil people say that if we do not have our destiny in our own hands, we will not be able to sustain our identity on this island. And it is with respect to these sort of problems that we face that we must find solutions, not some arbitrary 13th Amendment or unitary state that in fact exacerbates our problems and makes us even consent to our own destruction. That cannot take place. Such decisions cannot be allowed, and we will consistently insist in this House that our rights be granted to a point that we ourselves can prevent these injustices from happening to our people. Thank you.
Bhavan Siddhikar Bantitumane. ඊළඟට කර කුලසිංහම් දිලීබන් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 12ක කාලයක් තියෙනවා.
අවයිකි තලමේ දාංගම් උරිපිනර් අවර්ගලේ මුදත්කන් එමෙදි ගෞරව නිදි අමචර් බසිල් රාජපක්ෂ අවර්ගලෙක්කු නාන් ඉවඩතිල් නන්දි කෝරි කොල්ග්‍රේන් කාරණම් කඩන්ද කාලංගලිල් කඩන්ද නල්ලාචි அரசாங்கத்தில் எமது பகுதிகள், அதாவது குறிப்பாக வன்னி பிரதேசம் ஒரு புறக்கணிக்கப்பட்ட பிரதேசமாகவே காணப்பட்டது. அபிவிருத்தி திட்டங்கள், வாழ்வாதார திட்டங்கள் அனைத்தும் குறித்த ஒரு சாராருக்கு மட்டுமே வழங்கப்பட்டு கொண்டிருந்தது. நல்லாட்சி அரசாங்கத்தை தாங்கி பிடித்து கொண்டிருந்த தமிழ் தேசிய கூட்டமைப்பினர் கூட எமது மாவட்டங்களுக்கு பிரயோசனமான எவ்வித அபிவிருத்தி திட்டங்களையும் முன்னெடுக்கவில்லை. ஆனால் இன்று எமது கௌரவ நிதியமைச்சர் பசில் ராஜபக்ச அவர்களின் வழிகாட்டலில் கிராமங்கள் தோறும் பல அபிவிருத்தி திட்டங்களை முன்னெடுத்து வருகின்றோம். அது மட்டுமல்ல, கௌரவ நிதியமைச்சர் தனது வரவு செலவு திட்ட உரையில் எதை கூறினாரோ அதை இன்று நடைமுறைப்படுத்தி கொண்டிருக்கின்றார். அன்று அந்த உரையை உப்புச்சப்பெற்ற உரை என்று சொன்னவர்கள் கூட இன்று அவரது வேலை திட்டத்தை வியந்து பார்க்கும் அளவுக்கு நடைமுறைப்படுத்தி காட்டுகின்றார். குறிப்பாக ஏழை மக்கள் முதல் சுயதொழில் புரிவோர்கள் வரை அவரது திட்டத்தால் பலன் பெறுகிறார்கள். அபிவிருத்தியில் எமது மாவட்டங்கள் முன்னோக்கி செல்வதை பொறுத்து கொள்ள முடியாத சிலர் அல்லது எமது நாடு ஒரு சுமூகமான நிலையில் சென்று கொண்டிருப்பதை பொறுத்து கொள்ள முடியாத ஒரு சிலர் இன்று பல வகைகளில் எமது நாட்டை எமது வேலை திட்டங்களை குழப்புகின்ற ஒரு சதி வேலையில் ஈடுபட தொடங்கியுள்ளனர். அதில் ஒன்றுதான் கடற்தொழிலாளர்கள் பிரச்சினை. கௌரவ கடல்தொழில் அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்கள் அமைச்சராக பொறுப்பேற்ற காலத்திலிருந்து இன்று வரை தொடர் நடவடிக்கைகளை மேற்கொண்டு இந்திய இலங்கை மீனவர்களுடைய பிரச்சினையை வெகுவாக குறைத்திருக்கின்றார். சமீபத்தில் நடைபெற்ற மீனவர்களுக்கான அந்த துன்பியல் சம்பவத்தை இட்டு நானும் கவலை தெரிவிக்கின்றேன். ஆனால் இதற்கான நடவடிக்கையை எமது கௌரவ கடல்தொழில் அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்கள் நிச்சயம் எடுப்பார் என்பதில் மாற்றுக்கருத்து இல்லை. ஆனால் குட்டையை குழப்பி மீன்பிடிப்பது போல சிலர் இப்பிரச்சனையை அரசியல் மயமாக்கி அதில் குளிர்காய முயல்கின்றனர். ஆனால் அது அவர்கள் முகத்திலே கறி பூசுவது போல் அமைந்திருக்கின்றது. சமீபத்தில் கூட கடல்தொழில் சம்மேளன தலைவர் குறிப்பாக சுட்டிக்காட்டி தமிழ் தேசிய கூட்டமைப்பினர் மற்றது இப்பொழுது உரையாற்றிய கஜேந்திரகுமார் போன்றவர்களை தமது விடயங்களில் தலையிட வேண்டாம் என்று சொல்லி எம்மை வைத்து நீங்கள் அரசியல் பிழைப்பு நடத்த வேண்டாம் என்று தெளிவாக அந்த பேட்டியை கொடுத்திருக்கின்றார். அது மட்டுமல்ல, பல சந்தர்ப்பங்கள் எமக்கு கிடைத்த போதும் அந்த சந்தர்ப்பங்களை சரிவர பயன்படுத்தவில்லை. சமீபத்தில் நல்லாட்சி காலத்தில் ஆட்சியில் தாங்கி பிடித்த அந்த தமிழ் தேசிய கூட்டமைப்பினர், அதாவது நாட்காலி, அந்த நாட்காலியில் ஒரு காலை தாங்கி பிடித்த தமிழ் தேசிய கூட்டமைப்பினர் பல சந்தர்ப்பங்களை நாசமாக்கியதுதான் மிச்சம். இந்திய பிரதமர் நரேந்திர மோடி அவர்கள் இலங்கை வந்திருந்த பொழுது இப்பொழுது இந்த கடற்தொழிலாளர்கள் பிரச்சினை பற்றி பேசுபவர்கள் அன்று அந்த பிரச்சனையை பேசியிருக்கலாம், அதற்கு தீர்வு காண முயற்சி செய்திருக்கலாம். அல்லது முன்னர் போல கௌரவ அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்கள் இந்தியா சென்று அந்த பிரதமரை சந்தித்து அப்போதைய பிரதமரை சந்தித்து எமது மக்களுக்காக 50,000 வீட்டு திட்டம், 5,000 உழவு இயந்திரம், 25,000 துவிச்சக்கர வண்டிகள் என்று எமது மக்களுக்கு பயனுள்ள பல விடயங்களை பெற்று வந்தது போல நீங்களும் அதை பெற்றிருக்கலாம். ஆனால் மாறாக கடிதம் எழுதி கொடுத்தீர்கள். என்னென்று இந்திய சிறையில் வாடி உயிரிழந்த பாலியல் துஷ்பிரயோகம் மற்றும் கொலை வழக்கில் கைதாகி உயிரிழந்த சுவாமி பிரேமானந்தா அவர்களுடைய சிஷ்யர்களை விடுதலை செய்யுமாறு ஒரு கடிதம் எழுதி கொடுத்தீர்கள். கிடைத்த சந்தர்ப்பத்தை நாசமாக்கியதுதான் மிச்சம். ஆனால் இன்று சார்ஸ் நிர்மல்நாதன் அவர்கள் சொல்கிறார் எமது கௌரவ அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்களை பார்த்து, ஒரு வருடத்துக்கு மேலாக நீங்கள் இன்னும் தீர்வு பெற்று தரவில்லை என்று. இந்த தீர்வு என்றவுடன் தமிழ் மக்களுக்கு நன்றாக ஞாபகம் வரும் தமிழ் தேசிய கூட்டமைப்புடைய தீர்வு, பொங்கலுக்கு தீர்வு, மற்றது தீபாவளிக்கு தமிழர்களுக்கு தீர்வு, சித்திரைக்கு தீர்வு என்று தமிழர்களுடைய அனைத்து பண்டிகைகளும் அனைத்து தேர்தலும் வருவதையிட்டு அந்த காலத்தில் அதுக்கு ஏற்றால் போல் அந்த அறிக்கைகளை விட்டு அந்த வாக்குகளை அபகரிப்பது. அதுபோல தமிழ் தேசிய கூட்டமைப்பில் இருக்கின்ற ஒருவர் அடங்கா தமிழர் என்று அவரை புனைப்பெயர் கூட அழைப்பார்கள். கடந்த மாகாண சபை தேர்தல் நேரம் ஒரு சுவரட்டி ஒட்டப்படுகிறது, தமிழர்களுக்கு தீர்வு இல்லையேல் சாகும் வரை உண்ணாவிரதம், அடங்கா தமிழன் சூளுரை. தேர்தலும் முடிஞ்சது, அவர் ஆதரவாளர் வெற்றியும் பெற்றார். ஆனால் அந்த போஸ்டரை மாடு திண்டதுதான் மிச்சம். இப்படி ஒவ்வொரு முறையும் பேர அடங்காத்தம் வாங்க, உங்களுக்கு போஸ்டரை நான் வாட்ஸ்அப்ல அனுப்பிவிடுறேன். அப்ப ஒவ்வொரு முறைக்கும் அந்த மக்களோட வாக்குகளை அபகரிக்கிறதுக்கு போடுகின்ற நாடகம்தான் அது. இதனுடைய இந்த நாடகத்தின் வெளிப்பாடு தான் இன்றைக்கு 22-16 ஆகி 16-9 ஆகி இருக்கு. நாளைக்கு எத்தனை ஆகுதோ தெரியவில்லை. அடுத்தது இந்த புலம்பெயர் அமைப்புகளில் இருக்கக்கூடிய சிலர் மற்றும் இங்கே சூளுரைக்கக்கூடிய உறுப்பினர்கள் இருக்கக்கூடிய அந்த வாட்ஸ்அப் குரூப்பில் அவர்களது ஒருங்கிணைப்பாளர் ஒருவர் ஒரு பதிவிடுகிறார். அந்த பதிவில் கிராமங்களில் உள்ள மக்களுக்கு மின்சாரம் இல்லையா, மலசல கூடம் இல்லையா, உடனடியாக அங்கு இருக்கக்கூடிய கோயில்கள் அல்லது பாடசாலைகளுக்கு சென்று அந்த போராட்டங்களை நடத்துங்கள், உங்களுக்கான கொடுப்பனவு, அதாவது அந்த போராட்டங்கள் நடத்துறதுக்கு கொடுப்பனவு. இன்றைக்கு இந்த கஜேந்திரகுமார் அணியினர் அந்த காணாமல் போனவர்களை அந்த உறவுகளை வைத்து பிழைப்பு நடத்துவது போல அவர்களும் அந்த கொடுப்பனவினை கொடுத்து போராட்டங்களை நடத்துவதற்கு தூண்டுகிறார்கள். இப்படியான ஒரு தூண்டுதல் செயற்பாடுகளை செய்வதால் பயன் எதுவும் இல்லை. மின்சாரம் இல்லையோ அல்லது மலசல கூடம் இல்லையோ தகுந்த அரசியல்
மந்திரித்துமா.
இதுல அவர் எங்கட கட்சி தலைவருடைய பெயரை இதுல குறிப்பிட்டிருந்தார். இந்த காணாமல் ஆக்கப்பட்டவர்கள் பலர் காணாமல் போனதுக்கு இவருடைய தலைமை இவர் அங்கம் வகிக்கிற இபிடிபி அமைப்பு காரணம். அது விளக்கத்து விசாரணைக்கு வந்தால் தூக்கில் தொங்குவார் பயத்திலே இவர் இங்கே பல
உளறுகிறார்.
அப்படி எங்கட அமைச்சர் அதாவது தலைவர் டாக்டர் சேவானந்தா அவர்கள் இப்படியா அவர்கள் மீது இப்படியான ஒரு குற்றச்சாட்டை வைப்பவர் வழக்கு தொடரலாம். அவரது பெயரையிட்டு இந்த வழக்கு தொடர்ந்து அவர்களுக்குரிய தண்டனையை பெற்றுக் கொடுப்பதை விட்டு வெறும் வாய்ச்சவடலால் ஒன்றும் ஆகப்போவதில்லை. அதாவது யுத்த நேரம் வெளிநாட்டில் ஓடி தலைமறைவாக இருந்துவிட்டு சவப்பெட்டிகளை என்ன ரெடி தயார்படுத்தி வையுங்கள் என்று உசுப்பேத்தி விட்டு எமது மக்களை கொல்ல கொடுத்ததுதான் மிச்சம். அதுதான் இப்பையும் பழையபடி தொடங்கி இருக்கிறோம் இந்த இளைஞர்களை முற்றாக அழிக்கிறதுக்கு. அடுத்ததாக கௌரவ அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்களுடைய நேரமும் இருக்கு, அந்த நேரத்திலையும் நான் எடுத்துக்கொள்ளலாம் நினைக்கிறேன். அடுத்தது இப்படியான மலசல கூடம் மற்றது மின்சார இணைப்பு, இந்த இணைப்புகளை பெற்றுக்கொள்றதுக்கு அரச உத்தியோகத்தர்கள் அதாவது கிராம சேவையாளர், அபிவிருத்தி உத்தியோகத்தர், சமுத்தி உத்தியோகத்தர், பிரதேச செயலாளர் இவர்களை நாடி அந்த உதவிகளை பெற்றுக்கொள்ளலாம். எங்கள் அரசாங்கம் படிப்படியாக அவர்களுக்கான அந்த உதவி திட்டங்களை நாங்கள் முன்னுரிமைப்படுத்தி அந்த பிரச்சனைகளை முடித்து வருகிறோம். காரணம் எமது அரசாங்கம் அம்பாந்தோட்டைக்கு ஒரு திட்டம், கண்டிக்கு ஒரு திட்டம், மன்னாருக்கு ஒரு திட்டம், வவுனியாவுக்கு ஒரு திட்டம் என்று இல்லை, அனைத்து மாவட்டங்களுக்கும் சரிவர அந்த திட்டங்கள் சென்றடைய வேண்டும் என்பதில் குறிக்கோளாக இருக்கின்றது. அடுத்தது வவுனியா மாவட்டத்தில் ஒரு கிராமம், அந்த கிராமத்தினுடைய பெயரை குறிப்பிட விரும்பவில்லை. அந்த கிராமத்தில் இருக்கக்கூடிய மக்கள் பாம்பு குரங்கு ஏனைய மிருகங்களை வைத்து அந்த தமது அந்த வித்தை காட்டி அவர்களுடைய வாழ்வாதாரத்தை கொண்டு செல்கிறார்கள். ஆனால் அவர்களுடைய அந்த பிள்ளைகள் கல்வி கற்று ஒரு நிலைக்கு வந்ததுக்கு பிற்பாடு தங்களது பெற்றோர்கள் அண்ணன்கள் உறவுகள் இந்த தொழில் செய்வதை அவர்கள் விரும்பவில்லை. அவர்கள் எம்மை நாடிய பொழுது உடனடியாக அந்த கிராமத்திற்கு சென்று அந்த மக்களுக்கான வாழ்வாதாரம் உடனடியாக எமது கௌரவ ராஜாங்க அமைச்சர்கள் ஊடாக இந்திக்க அனுருத்த அவர்களின் நிதி பங்களிப்பில் கௌரவ சனத் நிசாந்த அவர்களின் வழிகாட்டலில் உடனடியாக சுத்திகரிக்கப்பட்ட குடிநீர் இணைப்பு, அந்த இளைஞர்களுக்கு புதிய மைதானம், வாழ்வாதாரத்தை மேம்படுத்திக் கொள்வதற்காக வயல்காணி தோட்டக்காணிகள், இப்படியான விடயங்களை அந்த மக்களுக்கு நாங்கள் செய்திருக்கின்றோம். எமக்கு பெரும் உறுதுணையாக இருந்தது கௌரவ அமைச்சர் நிதியமைச்சர் பசில் ராஜபக்ச அவர்களுடைய 100,000 பணிகள் திட்டம். இந்த திட்டத்தின் மூலம் அவர்களுக்கான அந்த வாழ்வாதார திட்டங்களை வழங்கியிருக்கிறோம். நான் என்ன சொல்ல வருகிறேன் என்றால் அந்த கிராம மக்களுடைய வீட்டு கதவில் இன்னமும் வன்னியைச் சேர்ந்த பாராளுமன்ற உறுப்பினர்கள் தேர்தல் காலங்களில் ஒட்டிய அந்த ஸ்டிக்கர் கூட இன்னும் இருக்கு. தங்களது பன்முகப்படுத்தப்பட்ட நிதியில கூட ஒரு 10,000 ரூபாய் நிதியை கூட அவர்கள் அந்த கிராமத்துக்கு செலவழிக்கல. தொடர்ந்தும் இப்படியான பின்தங்கிய கிராமங்களை இனங்கண்டு எமது அரசாங்கத்தின் ஊடாக அவர்களது வாழ்க்கையை மேம்படுத்துவேன் என்று கூறி அமர்கிறேன். நன்றி.
பௌமை சுதிகர் மந்திரிமா, මීළඟට ගරු රිසාඩ් බදුදීන් මැතිතුම ඔබතුමාට මිනිත්තු 6ක කාලයක් තියෙනවා.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று சமர்ப்பிக்கப்பட்டிருக்கின்ற அதாவது பயங்கரவாத தடுப்புச் சட்டம் சம்பந்தமான அமெண்ட்மெண்டை நான் வாசித்து பார்த்தேன். அதில் எந்த ஒரு பெரிய மாற்றத்தையும் நாங்கள் காணவில்லை. ஒரே ஒரு விஷயத்திலே தான், அதாவது ஒருவரை பயங்கரவாத தடுப்புச் சட்டத்திற்கு கீழே 3 மாதங்கள் வைத்திருக்கலாம், அதே போல 3 மாதமாக 18 மாதங்கள் மொத்தம் அவர்களை தடுத்து வைப்பதற்கு பாதுகாப்பு அமைச்சருக்கு அதிகாரம் வழங்கப்பட்டிருந்ததை அந்த 18 மாதங்கள் 12 மாதங்களாக குறைக்கப்பட்டிருக்கிறது. இது மாத்திரம்தான் இங்கே நான் காணுகின்ற ஒரு பெரிய மாற்றமாக இருக்கிறது. ஆனால் அதன் பிறகு செக்ஷன் 7 கீழே ரிமாண்ட் பண்ணினார்களாக இருந்தால் ட்ரயல் முடியும் வரை அவர்களை சிறையிலே வைக்க முடியும். எந்த நீதிமன்றத்திற்கும் அதுவரை பெயில் கொடுப்பதற்கான உரிமை கிடையாது. அவ்வாறுதான் அதே பாணியிலே தான் இந்த அமெண்ட்மெண்டிலும் இருக்கின்றது. எனவே 18-20 வருஷங்களாக பல தமிழ் இளைஞர்களாக இருந்தவர்கள் தற்பொழுது வயோதிபர்களாக 18-20 வருஷங்களாக இந்த பயங்கரவாத தடுப்புச் சட்டத்துக்கு கீழே கைது செய்யப்பட்டவர்கள் வழக்கு தொடராமல், அவர்களுக்கு குற்றப்பத்திரிகை தாக்கல் செய்யாமல் அல்லது ட்ரயல் முடியாமல் இன்னும் சிறையிலே வாடிக்கொண்டிருப்பதை நான் கண்ணால் சிறையிலே கொஞ்சம் காலம் இருந்த பொழுது காணக்கூடியதாக இருந்தது. 12,000 ஆயுதமேந்தி போராடிய போராளிகள் மன்னிப்பு அடிப்படையிலே அவர்கள் விடுதலை செய்யப்பட்ட பிறகும், யுத்தம் முடிந்த பிறகு வாட்ஸ்அப்பிலே, ஃபேஸ்புக்கிலே, சோசியல் மீடியாக்களிலே சில விடயங்களை பகிர்ந்தார்கள் என்ற குற்றச்சாட்டின் பேரிலே பல தமிழ் இளைஞர்களை நான் கண்டேன். அவர்கள் இன்னும் பயங்கரவாத தடுப்புச் சட்டத்துக்கிலே கைது செய்யப்பட்டு பல மாதங்களாக அல்லது ஓரிரு வருடங்களாக சிறையிலே வாடுவதை நான் கண்டேன். எனவே அவ்வாறானவர்களுக்கு இதிலே எந்தவித நிவாரணத்தையும் நாங்கள் காணவில்லை. அதே போலதான் இந்த நாட்டிலே ஒரு நாசகார சக்தி, அது யார் செய்தார்கள் என்பது கேள்விக்குறியாக இருக்கிறது. இங்காலே இருக்கின்ற தரப்பு அந்த தரப்பையும், அங்காலே இருக்கின்ற தரப்பு இந்த தரப்பையும் சொல்லுகிறார்கள். ஆனால் முழு முஸ்லிம் சமூகமும் இந்த குண்டுவெடிப்பை செய்த அந்த சஹரான் என்ற நயவஞ்சகனுடைய தலைமையிலே நடந்த அந்த குண்டுவெடிப்பினால் முழு முஸ்லிம் சமூகமும் தலைகுனிந்து பொருளாதார, மத, இன்னொரு பல கலாச்சார பல விஷயங்களுக்கு இன்று நாங்கள் பல வகையான பிரச்சனைகளுக்கு முகம் கொடுத்துக் கொண்டிருக்கிறோம். இந்த பாராளுமன்றத்திலே 20 வருஷங்களுக்கு மேலாக பிரதிநிதித்துவப்படுத்திய என்னை கூட எந்த காரணமும் இல்லாமல் பல மாதங்கள் சிறையிலே அடைப்பதற்கு அந்த குண்டு தாக்குதலை காரணமாக வைத்து செய்தார்கள். எனவே காரணம் தேவையில்லை. இந்த பிடிஐ இந்த சட்டத்துக்கு யாரையுமே கைது செய்து பல வருடங்கள், பல மாதங்கள், 18 மாதங்கள் என்று பாதுகாப்பு அமைச்சர் நினைத்தால் கையொப்பத்தை விட்டு சந்தேகம் என்று சிறையிலே வைக்கக்கூடிய முறையிலான இந்த சட்டம் தொடர்ந்து கொண்டிருப்பதை பார்க்கின்ற பொழுது மிக வேதனையாக இருக்கிறது. இன்று நேற்று சகோதரர் ஹிஜாஸ் ஹிஸ்புல்லா ஒரு சிரேஷ்ட சட்டத்தரணி விடுதலையாக இருக்கிறார், பெயிலிலே வந்திருக்கிறார். அவரை குற்றவாளியாக ஆக்க வேண்டும் என்பதற்காக சக்கீல் மௌலவி என்கின்ற கரம்பையைச் சேர்ந்த புத்தளத்தில் இருந்த லுக்மான் மௌலவி என்ற கனமூலையைச் சேர்ந்தவர், வசீர் மௌலவி என்ற கனமூலையைச் சேர்ந்த 3 மௌலவிமார் 20,000 ரூபாய் சம்பளத்துக்கு கரத்தீவு என்ற ஒரு அரபிக் கல்லூரியிலே கற்பித்துக் கொண்டிருந்தார்கள். அவர்கள் இருந்த அந்த காலத்திலே ஹிஜாஸ் ஹிஸ்புல்லா 2018 அங்கு வந்து ஏதோ பிரச்சாரம் செய்ததாக 17-16 வயது மாணவன் ஒருவன் சாட்சி சொன்னான் என்ற குற்றச்சாட்டின் பேரிலே இந்த 3 உலமாக்களையும் கைது செய்து அந்த 3 உலமாக்களை 1 வருடத்துக்கு மேலாக இந்த பயங்கரவாத தடுப்புச் சட்டத்துக்கிலே வைத்திருக்கிறார்கள். இந்த 3 பேரிலும் நானும் இருந்த பொழுது அங்கே சிறை, அதாவது சிஐடியிலே வைத்திருந்த பொழுது அவர்களிடத்திலே பலவந்தப்படுத்தி கேட்டார்கள், நீங்கள் பொய் சொன்னால், அதாவது ஹிஜாஸ் ஹிஸ்புல்லா இந்த காலத்திலே இங்கே வந்தார் என்று சொன்னால் உடனே உங்களை விடுதலை செய்வோம், இல்லை என்றால் 10-15 வருஷங்கள் நீங்கள் சிறையிலே வாழ வேண்டும் என்று சில உத்தியோகத்தர்கள், அதாவது சிஐடியிலிருந்த உத்தியோகத்தர்கள் அவர்களை பலவந்தப்படுத்திய பொழுதும் அவர்கள் உண்மையை சொன்னார்கள். ஹிஜாஸ் ஹிஸ்புல்லாவை நாங்கள் கண்ணால் கூட காணவில்லை என்று சொன்னார்கள். அவ்வாறு சொன்ன உண்மை சொன்னதற்காக பல மாதங்களாக, 1 வருடத்துக்கு மேலாக அந்த 3 மௌலவிமாரும் இன்று சிறையில் இருக்கிறார்கள். நன்மையிலே நாங்கள் இவர்கள் ஒருவருடைய ஒருவர் கைது செய்யப்படுகின்றது. பிள்ளை 4 மாதம், பிள்ளை பிறப்பதற்கு முன்னர் ஒருவருடைய மனைவி, இன்னொருவர் பிள்ளை பிறந்து 4 மாதம், ரெண்டு பேரும் 26-27 வயதை சார்ந்தவர்கள். இவ்வாறு ஒருவருடைய நாலு பிள்ளைகள் இவ்வாறு அநியாயமாக பொய்யை சொல்லுங்கள், ஒருவரை தாக்க வேண்டும் என்பதற்காக ஹிஜாஸ் ஹிஸ்புல்லாவை சிறையிலே அடைக்க வேண்டும் என்பதற்காக அதை நியாயப்படுத்துவதற்காக இவ்வாறான அப்பாவிகளை அங்கே சிறையிலே வைத்துக் கொண்டு இன்னும் விடுதலை செய்யாமல் இருக்கின்ற பொழுது இவ்வாறான ஏழைகளால் நீதிமன்ற சட்டத்தண்ணியை பிடிப்பதற்கோ அல்லது நியாயம் கேட்பதற்கோ அல்லது அவர்களை வந்து பார்ப்பதற்கோ முடியாத நிலை ஏற்பட்டிருக்கிறது. இதே போலதான் 300 மேற்பட்டவர்கள் இந்த குண்டுவெடிப்புக்கு பிறகு கைது செய்யப்பட்டாலும் 25-30 பேருக்கு தான் இதுவரை குற்றப்பத்திரிகை தாக்கல் செய்யப்பட்டிருக்கிறது. ஏனே 250-260 பேருக்கு எந்த குற்றப்பத்திரிகையும் தாக்கல் செய்யப்படவில்லை. நாங்கள் சொல்லுகிறோம் சட்டமாதிப திணைக்களத்திலே இவர்கள் குற்றவாளியாக இருந்தால் குற்றப்பத்திரிகை தாக்கல் செய்யுங்கள். அநியாயமாக இவர்களை எந்த காரணமும் இல்லாமல் பொய்க்காக ஏமாற்றத்துக்காக யாரையோ ஏமாற்றுவதற்காக தங்களுடைய அரசியல் இருப்புக்காக இவ்வாறான அப்பாவிகளை தண்டிக்காதீர்கள் என்று நாங்கள் சொல்லுகிறோம். யார் குற்றம் செய்தாலும் தண்டிக்கப்பட வேண்டும். ஆனால் குற்றம் செய்யாதவர்களை தங்களிடம் இருக்கின்ற அதிகாரத்தை பயங்கரவாத தடுப்பு சட்டத்தை பயன்படுத்தி அநியாயமாக பழிவாங்குவது என்பது எந்த வகையிலும் ஏற்றுக்கொள்ள முடியாத ஒன்று. அதே போலதான்
காலே அவசாங்கினா
அதே போலதான் இன்னும் பல விடயங்களை, அதாவது இந்த அமெண்ட்மெண்டை கொண்டு வந்த அமைச்சரிடத்தில் சொல்கிறேன், தயவு செய்து ஐரோப்பிய ஒன்றியத்தை திருப்திப்படுத்துவதற்காக சர்வதேசத்தை திருப்திப்படுத்துவதற்காக இவ்வாறான ஒரு ஏமாற்று நடவடிக்கையை செய்யாமல் நியாயமாக உலக சட்டங்களுக்கு விழுமியங்களுக்கு ஏற்றுக்கொள்ளப்படக்கூடிய முறையிலே மக்கள் பாதிக்கப்படாமல் பழிவாங்கப்படாமல் அரசியல் காழ்ப்புணர்ச்சியினால் கைது செய்யப்படாமல் இருப்பதற்கான முறையிலே சட்டத்தை திருத்துங்கள் என்று கேட்கின்றேன். ஆசாத் சாலியுடைய கைதும் விடுதலையும் ஒரு நல்ல சான்றாக இருக்கிறது. அதே போலதான் இதிலே இந்த சட்டத்தினால் பாதிக்கப்பட்ட ஒருவன் நான், என்னுடைய சகோதரர் என்று பலர் அவர்களை பற்றி நான் பேசாவிட்டாலும் அநியாயமாக தமிழ் முஸ்லிம் இளைஞர்கள் இன்னும் சிறையிலே பல வருடங்களாக வாடுகிறார்கள். அத்தனை பேருக்கும் சட்டமாதிபருக்கு முடியும் பெயில் கொடுக்க முடியும். அவர்களுக்கு கண்டிஷன் பெயிலை கொடுத்துவிட்டு நீங்கள் குற்றப்பத்திரிகைகளை தாக்கல் செய்யுங்கள் அல்லது குற்றப்பத்திரிகைகளை அவசரமாக தாக்கல் செய்து அவர்களை விடுதலை செய்யுங்கள் என்று அநியாயமாக தண்டிக்கப்படுவதனால் இந்த அப்பாவிகள் தண்டிக்கப்படுவதனால் இன்று அவர்கள் நாளை இந்த நாட்டுக்கு ஆபத்தானவர்களாக மாறக்கூடிய ஆபத்து இருக்கின்றது என்பதை நான் சொல்லிவிட்டு, அதே போல ஒன் கண்ட்ரி ஒன் லோ என்ற ஒரு சட்டத்திற்காக சட்டத்துக்காக போட்டப்பட்டிருக்கின்ற ஜனாதிபதி செயலனுடைய தலைவரை தயவு செய்து மாற்றம் செய்யுங்கள். அவரை வைத்து அரசியல் செய்து அடுத்த தேர்தலிலே வெல்லலாம் என்று பெரிய ஒரு நாட்டுக்கு நீங்கள் செய்கின்ற ஒரு பெரிய ஆபத்தாக அமையும் என்பதையும் இங்கு கூறி சிறுபான்மை சமூகத்தை அச்சப்படுத்துவதற்காக பயமுறுத்துவதற்காக அல்லது பெரும்பான்மையை சந்தோஷப்படுத்துவதற்காக இவ்வாறான மோசமான செயலை செய்ய வேண்டாம் என்று கேட்டு நல்லதொருவரை தலைவராக நியமித்து இந்த நாட்டுக்கு நல்லதொரு ஒன் கண்ட்ரி ஒன் லோ தேவையாக இருந்தால் அதை செய்வதற்கு ஒத்துவாருங்கள். நாங்களும் எங்களுடைய பூர்ண ஒத்துழைப்பை தர தயாராக இருக்கிறோம் என்று கூறி விடைபெறுகிறேன். நன்றி.
பவன் சத்தியகாரம் மாத்துவான்.